સુધી પહોંચીને ત્યાં કિનારે એ લોકો ખેતી કરી એમને. પણ તરતા આવડતું નતું. આજે પણ જેને પૂછવું હોય તેને જઈને પૂછી શકે છે. ત્યારે ભગવાન ની શક્તિ વિના ભારે પૂરમાં જેને તરતા ના આવડતું હોય એવો માણસ સહી સલામત રીતે પાર ઉતરી શકે ભગવાન ની શક્તિ વિના તો બની શકે નહીં. નહોતે નહીં કે કોઈ લાકડું બાકડું પકડ્યું છે તે પણ તમે જઈને પૂછી શકો એમ છે. ભાઈ ને એની પોતાને વંચાવેલી એવી હકીકત લખેલી છે. ભાઈ ને નંદુભાઈ લખેલી છે. ત્યારે આવા તો કેટલાય દાખલા તમને આપું. દાખલા એટલા માટે આપું છું કે હજુ તમને મારા માટે આવી ભાવના પ્રગટાવો તો સારું છે. મારે તો વાંધો કશો નથી. પ્રગટાવો છો કે નહીં પ્રગટાવો તો મારે તો જે સંબંધ છે તે છે તમારી સાથેનો. મારો સંબંધ તમારી સાથેનો કદી ગમે તેમ થાય તો પણ એનો અને એવો ન જ એવો જ રહેવાનો છે. અને આ જે મારો સંબંધ છે એ ભગવાનનો આપેલો છે. હું કઈ નંદુભાઈને શોધવા ગયો નતો અથવા નંદુભાઈને કહેવા ગયો નતો કે ભાઈ તું મારી પાસે આ શીખ, આ વિદ્યા શીખ. કોઈની સાથે સંબંધ ઉપાડવા ગયો નથી. આપમેળે મળ્યા છે. કોઈ પણ ઠેકાણે તમે પૂછો સુરતમાં તો બિલકુલ હું અજાણ્યો થયો. તદ્દન અજાણ્યો. નડિયાદ તો મારા શરીરનું ગામ એટલે બધાને જાણું કરું તો. પણ નડિયાદમાં એક દિવસ હું શહેરમાં ગયો નથી. કોઈ દિવસ ને કોઈની સાથે સંબંધ બાંધવા પણ નથી ગયો. સુરતમાં પણ એમ જ જેમ જેમ મળતા ગયા. કારણ કે એટલી બધી મને ખાતરી છે કે પ્રારબ્ધને લીધે પ્રારબ્ધને કારણે જેની જેની સાથે મારે નિમિત્ત છે મળવાના જ છે. પછી જો હું પ્રયત્ન કરું તો હું મિથ્યા થઈ દીધું. આપમેળે તમારા બધાનો સંબંધ પણ મને આપમેળે જ થયો છે. હું કઈ બાંધવા સંબંધ આવ્યો નથી. એ જ કારણે અને મેં કઈ વિચાર કરીને અહીં આવવાનું કરેલું નહીં. નંદુભાઈ ની સાથે આવવાનું થયું. બીજી વાર આવવાનું થયું તો આ બધી દુકાનો બંધ હતી. બધા આપણે બધા ભાઈઓ ત્યાં આવેલા. ત્યારે મેં નંદુભાઈને કહ્યું કે આપણે ત્યાં જ જવું જોઈએ. સંકટ ના સમય તો આપણે ત્યાં જ જવું. તું જા હું તારી પાછળ આવું છું. એ 42 ની સાલમાં કે 23 સાલમાં બનેલું. ત્યાંથી દક્ષિણ સાથેનો આજે પણ મારો ભલે મારું શરીર ત્યાં જ છે પણ મારો સંબંધ એ ચાલુ છે. દક્ષિણ ને ભારત ને દક્ષિણ ભારત ને દક્ષિણ ભારત મને બહુ વાલું લાગે છે. એ ભાવના ને કારણે આ દેશમાં હજુ તમે સમજો આ દેશના ભાવના બધા ભોળા કે આ દેશના નથી ભાવના છે. આ દેશમાં જેટલી ભાવના છે એટલી બીજે નથી આપણા હિન્દુસ્તાનમાં. એનું પ્રત્યક્ષ પ્રમાણ તો આ જ દેશમાંથી હિન્દુ ધર્મના અનેક સંપ્રદાયોના આચાર્યો આ દેશમાંથી થયેલા છે. ઇતિહાસની વાત છે. સાહેબ તમે પૂછી જોજો જેને પૂછવું હોય તેને. અહીંથી જાગર ફરીથી આપણી સંસ્કૃતિનો ઉદય પણ આ દક્ષિણ ભારતમાંથી જ થવાનો છે. એ પણ નિશ્ચિત હકીકત છે. ત્યારે આ દેશમાં આપણે વસ્યા છીએ અને રહ્યા છીએ એ પણ હું તો એમ માનું છું કે આપણા કોઈ પ્રારબ્ધના પુણ્ય કર્મનો ઉદય છે. અને એ કાળ એવો આવવાનો છે. આવું કઈ જ્યોતિષ નથી હું. પણ જો તમે રોજના છાપા વાંચતા હોજો અંધાધૂંધી ફેલાતી જાય છે. આ સરકાર નો જે એડમિનિસ્ટ્રેશન ઉપરની જે પકડ ઢીલી પડતી જાય છે. યુપીની અંદર 70% એક ખાતાના માણસો ગેરહાજર રહેલા. આપણી કલ્પનામાં નહીં આવે કે કેટલી પકડ ઢીલી થતી જાય છે. આજે તમે જુદે જુદે ઠેકાણે જુઓ તો આજે રાજ્ય ચલાવવાની જે શક્તિ જે વ્યવસ્થા શક્તિ એ ઢીલી પડતી જાય છે. ત્યારે આજે એડમિનિસ્ટ્રેશન આપણું જે છે એ જો ઢીલું પડે તો પ્રજાને શા હાલ થાય. ત્યારે મને પોતાને લાગે છે એક કાળ એવો આવવાનો છે કે અંધાધૂંધી ફેલાવવાની છે. એ મને બહુ સ્પષ્ટ લાગે છે. મને એ દર્શન છે એમ કહું તો ચાલે. પણ એથી કરીને કોઈ બીવાની જરૂર નથી કે ડરવાની જરૂર નથી. પણ આ કાળ આવવાનો છે. હિન્દુસ્તાનમાં તમે એના લક્ષણો જુઓ શરૂઆત થઈ ચૂકેલી છે. આ અંધાધૂંધી ત્યારે કોઈની સલામતી નથી. એવો કાળ આવવાનો છે. અને દરેક દેશના જુઓ કે આપણે સ્વરાજ આવી છે પણ ક્રાંતિ થઈ નથી. ઉથલ એ જોર પ્રજામાં પણ એક નવચેતન પ્રગટવાને માટે ઉથલ પાથલ ની જરૂર. આ જમીન પર ઉથલ પાથલ થાય છે ત્યારે જ અનાજ પાકે છે. આ સ્વરાજ આવી છે પણ ઉથલ પાથલ થઈ નથી હજુ. ભલે સરકારે અનેક રીતે પૈસાદારો પાસે ટેક્સ કાઢવાને મતે છે, પણ એ ઉથલ પાથલ નથી થઈ. ટોપસી ટર્વે થઈ ગયું નથી. સમાજના એક એક ઘર ટોપસી ટર્વે નથી થયા, ઉથલ પાથલ નથી થઈ. એટલે પ્રજામાં પ્રાણ પ્રગટાવવાને માટે, ચેતન જગાડવાને માટે આ ઉથલ પાથલ થવી એ અનિવાર્ય છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો 50 વર્ષે, 60 વર્ષે, ગમે ત્યારે આ થવાનું છે, થવાનું છે, થવાનું છે. અને અંધાધૂંધી આવવાની છે. અને આર્થિક પરિસ્થિતિ પણ આપણા દેશની તમે જુઓ તો બહુ ઘણી ખરાબ છે, પુષ્કળ ખરાબ છે. હવે એનો કેવી રીતે નિકાલ આવશે? આ તો સૌ કોઈ ગાડું ગભરાવે જાય છે. એનો ખરેખરો ચિંતક કોઈ નથી. એના વિશે કાઢી એને કોઈ ગમે તેટલો ધારો કે કોઈ હોય મૌલિક વિચારક, તો પણ એ આજે અમલમાં મૂકી શકે એવી સ્થિતિ નથી કોઈ. ત્યારે આ અંધાધૂંધી આવવાની મને સ્પષ્ટ લાગે છે. ત્યારે પણ આપણા, આપણી કશું સલામતી નથી, સલામતી નથી રહેવાની, એ વાત પણ એટલી જ મને ચોક્કસ લાગે છે. અને પૈસાનું પણ એવું જ છે. મારા જેવો, મારો તો ચેરિટેબલ પબ્લિક ટ્રસ્ટ છે, મારું કોઈ ત્યાં લીગલ સ્ટેટસ નથી. મેં તો ટ્રસ્ટ કરી ટ્રસ્ટીઓની મી દીધા છે, પણ મને લાગ્યું કે ચાલો આશ્રમનું પણ આ પૈસા બધા અમારાથી તો બીજું કોઈ વેચાતું લેવાય નહીં, ચીજ વસ્તુ લેવાય નહીં. તો પણ જરૂરી વાંચો આ બધા દેશો, આફ્રિકાના બધા, એશિયાના બધા, આપણી સાથે હિન્દુસ્તાન સાથે બધા સંકળાયેલા હતા, પછી તે બધા છૂટા પડી ગયા છે. ત્યારે સ્થળ પણ બદલાય છે અને કાળના તબક્કા પણ બદલાય છે. કાળના પણ તબક્કા આવે છે, એક પછી એક પછી જેવા તબક્કા. ત્યારે આ કાળનો તબક્કો પણ એવો પ્રકારનો છે કે ફેરફાર થવાનો છે. પણ એ ફેરફારને આપણે જાણી શકતા નથી, કોઈ કહે તો પણ આપણે વર્તી શકીએ એમ નથી. પણ હું તો પ્રત્યક્ષ દાખલો આપીને તમને કહું છું કે ભાઈ મેં આમ કર્યું છે મારા આશ્રમ માટે. અમને તો રજા ના મળે. અમારે ત્યાં કાયદો એવો, જમીન લેવી હોય તો જે મહેસૂલ હોય, જાણે કે એક વીઘાના હું 10 રૂપિયા ભરતો, 10 રૂપિયા ભરતો તો એનું 200 ગણું મારે જમીન વેચાતી લેવાય, એનાથી વધારે આપું તો લીગલ ના ગણાય. તો પણ ભગવાનની કૃપાથી કો ચેરિટી કમિશનર અમને રજા આપી દીધી, 40,000 માં લેવાની રજા આપી દીધી. ભાઈ નંદુભાઈ રાવજીભાઈ મળવા ગયેલા, એના સદભાગ્ય ઓળખતા પણ નીકળ્યા મને. એની દીકરીના લગ્નમાં હું ગયેલો વેવાઈ તરફથી, એટલે મને રજા આપી દીધી. એટલે હું દાખલો એટલા પગ મારા જેવો પણ માણસ, આ આશ્રમની સ્ટેબિલિટી માટે મારાથી તો બીજું કશું લેવાય એવું હોત, જો કાયદાની સર રજા મળે તો આજે હું લઈ લઉં. બાકી તો અમે જાજા પૈસા તો રાખતા નથી, પણ કેટલા ગિયર માર્ક ડોનેશન હોય તે તો અમારે દેવો ખર્ચી ના શકાય. તો પણ જેટલા ખર્ચી શકાય એટલા પૈસા અમે આમાં આશ્રમની સ્ટેબિલિટી માટે મેં ખર્ચ્યા. મને કાલ એવો લાગે છે કે અંધાધૂંધી આવશે. ત્યારે અમારું ઘણા લોકો કહે તમારું અસ્તિત્વ નહીં હોય, તમારા આશ્રમ આશ્રમને લઈ લેશે, ભલે લઈ લેશે, અમારી તો કોઈ માલિકી છે નહીં ભાઈ, અમે તો કહીએ સમાજની માલિકી છે. અને મેં તો ટ્રસ્ટમાં, ટ્રસ્ટ ડીડમાં લખાવ્યું કે જ્યારે ન ચાલે ત્યારે એને સમાજના ઉપયોગમાં આવે એવી રીતે ઉપયોગ કરવો. અમારે કંઈ માલિકી રાખી નથી, એમ થશે તો અમને વાંધો નથી. પણ તો પણ જયારે સમાજના ઉપયોગમાં આવશે તો પણ જમીન હશે તો એને ઉપયોગમાં આવશે નહીં. ત્યારે કાળ આ એક અંધાધૂંધી આવવાનો છે. એવા અંધાધૂંધીના કાળમાં જ્યાં સલામતીનું ઠેકાણું ન રહે ત્યારે આપણે, આપણો સહારો એક ભગવાન છે, ત્યારે આપણને ટકાવી રાખે, આપણને ઉભા રાખી શકે, ઓઠ આપી શકે એવું જો કોઈ તત્વ હોય તો આ ભગવાન છે. પૈસો આજે જગતમાં, પૈસો એ ભગવાન થઈ પડ્યો છે. ખરાબમાં ખરાબ માણસ, ચારિત્રનો હલકો માણસ પણ પૈસાને લીધે આગળ મહત્વ ભોગવે છે આજે સમાજમાં. રસિકભાઈ તમને યાદ હોય તો વડોદરામાં કેસ થયેલો, ભાઈની સાથે એને અને એને નાખી દીધી, મારી નાખ્યો એ ભાઈને. આજે તે પૈસાને લીધે મહત્વ ગણું છે એને, કોઈ કોઈ ચિંતા નહીં. આ બધા આ 5 માણસ આગળ બે આવે. એક સભામાં મેં જોયેલું જાતો જાત, એનો કેસ ચાલેલો, મજા થઈ ગઈ છે. પણ આજે પૈસા છે એટલે સાહેબ એનું મહત્વ, આજે કોઈ ભગવાન નું કે ચારિત્ર નું મહત્વ નથી. એટલો સમાજ આપણો કેટલો પતન થયેલું છે સમાજનું એ બતાવે છે. આ એક થર્મોમીટર છે આપણા સમાજનું, કેવો સમાજ છે આપણો તેનું આ એક થર્મોમીટર છે. એટલે પૈસો પૈસાને મહત્વ, પૈસાને પરમેશ્વર સમજનારો આપણો સમાજ, તે સમાજ નું પતન જ છે નિશ્ચિત, એમાં કોઈ શંકાની વાત મને લાગતી નથી. એમાં મને બિલકુલ શંકા ની વાત નથી. ત્યારે એ સમય આવે ત્યારે આપણો સજ્જાવે છું કે ભગવાન એકલો ભગવાન આપણને ત્યારે ઓછ આપી શકે, કારણ કે ભગવાન ને તો આપણે દેખતા નથી. જેનું દિલ એમની સાથે ભળેલું છે એ મોટામાં મોટી એમની ઓછ છે, તે કાળે એ આપણને મદદ આપે છે. મેં પ્રત્યક્ષ અનુભવેલું છે પ્રયોગની સાથે, એટલું જ નહીં પણ 1932 ની સાલમાં બધા જેલમાં કોઈ કરતા કોઈ ન મળે. આ કેવી રીતે આખી સંસ્થા ચલાવી 75,000-80,000 નું ખર્ચ, હું મને તો કોઈ ઓળખે નહીં, પણ આ ભગવાને ચલાવી છે. બનેલી હકીકત તમને કહું છું, મારા 4-5 ચોપડીઓમાં લખેલી છે એટલે હું વધારે વિસ્તાર કરતો નથી. પણ 10 મહિના સુધી મેં કંઈ જ કશું કર્યું નથી. ભગવાને મેળવી આપ્યા અસર સુભા નવસારી પ્રાંતના, અને એ વાત બધી લાંબી કહેતો નથી કારણ કે ચોપડીમાં તો લખેલું છે મારે આ હકીકત તો. પણ એને બધા 10 મહિના સુધી પૈસા જ્યાં લઈ જાય મને લઈ જાય, એના જ અપાવે ને 10 મહિના સુધી આ બધી સંસ્થાઓ એને ચલાવી છે. ત્યારે ભગવાન કે છે, અનંત ચિંતયંતો માં એ જના પર્યુપાસતે તેષામ નિત્ય અભિયુક્તાનામ યોગક્ષેમમ વામ્યમ. ત્યારે એ તો અનુભવની વાત છે, આપણે અનુભવ કરતા નથી. આપણે કોઈ સારા માણસને પલાળે પડ્યા હોઈએ તો આપણને ન ભાવે. આપણે જો એની પ્રેમપૂર્વક પ્રેમ ભક્તિ પૂર્વક એની જો સેવા કરી હોય, એને પ્રત્યે વફાદારી દાખવી હોય, તો એવા માણસો આપણને નભાવે છે સંસારમાં. એવા જોઈ તથા તો ભગવાન કેમ ના નભાવે આપણને? ત્યારે આ જે ભગવાન છે એ સાકાર છે ને નિર્ગુણ છે, સગુણ છે ને નિર્ગુણ છે. ત્યારે એ નિર્ગુણ અને સગુણ, સગુણ એટલે કોઈ સ્વરૂપનું દર્શન એમ નહીં, એ સ્વરૂપના દર્શન થાય છે જેને જેને જેવા જેવા પ્રકારની ભાવના. ત્યાગરાજ સ્વામી આપણે ત્યાં હમણાં કે બહુ લાંબો સમય નથી થયો ભાઈ, 100 વર્ષ થયા છે કદાચ, 100 વર્ષ થયા છે સુરેશ કાકા, હા ત્યારે 100 વર્ષ પહેલા થયેલા છે આ આપણા દેશમાં ત્યાગરાજ. એમને શ્રી રામ પ્રત્યક્ષ હતા, એમનો ઇતિહાસ વાંચો તમે, એમનું જીવન ચરિત્ર વાંચો તો શ્રી રામ એમને પ્રત્યક્ષ હતા. અને એના જેવો કોઈ સંગીતકાર તો હિન્દુસ્તાનમાં પાછો નથી. કોઈ રાગ રાગીણી એના પેટા વિભાગ, એના પેટા વિભાગ એમાં જે એમને કોઈ કીર્તિ ન બનાવી હોય એવું છે નહીં. આજે પણ દક્ષિણ ભારતના સંગીતકારો તો ત્યાગરાજને જ ભજન એના છે. ત્યારે એ તો પ્રયોગ કરેલો છે ને સાહેબ, વાત છે ને, એને રામ પ્રત્યક્ષ હતા, મીરાબાઈ ને કૃષ્ણ પ્રત્યક્ષ હતા. ત્યારે એ જે સ્વરૂપ છે એ સ્વરૂપનું તો એક એવું આકર્ષણ છે, એ આકર્ષણ પછી કદી કાળ તૂટતું નથી, એના મનમાંથી આકર્ષણ ખસતું નથી, બિલકુલ ખસે નહીં. એ ગમે તે કર્યા કરતો હોય પણ એ આકર્ષણ એને મોક્ષ ને મોકલ જતું હોય છે, એટલું જબરજસ્ત આકર્ષણ છે એનું, એ જીવી તેવી વાત નથી. અને એ પણ મોટી વાત છે કે ભક્તો એમની સાથે વાત પણ કરી શકે છે, રમી શકે છે સુદ્ધા. ત્યારે એવા જે ભગવાન નું સ્વરૂપ તેને પણ હું સગુણ નથી કહેતો. હું તો સગુણ શું કહું છું કે ચેતનના જે ગુણધર્મ, તાદાત્મ્ય ભાવ, સાક્ષી ભાવ, એ બધા ગુણો આપણા જીવનમાં પ્રત્યક્ષ પ્રગટે ને આપણે અનુભવીએ એને હું સગુણ સ્વરૂપ કહું છું. ચેતનના ગુણધર્મ આપણામાં પ્રગટે. ત્યારે સગુણ સ્વરૂપ ને નિર્ગુણ નો તો કઈ કહી શકાય નહીં, શબ્દમાં નિર્ગુણ કહીએ તો પણ કોન્ટ્રાડિક્શન થઈ જાય, એટલું તમે કહો છો એટલે સગુણમાં જ આવી જાય. ત્યારે નિર્ગુણ તો કઈ કશું બોલી માત્ર અનુભવી શકાય એવી સ્થિતિ છે, પણ એ નિર્ગુણની અવસ્થામાં માણસ રહી ન શકે ગમે તેટલો અનુભવ્યો હોય તો પણ એને નીચે ઉતરવું જ પડે. એને નીચે ઉતરીને જ પછી મનુષ્યની સાથેનો વ્યવહાર એનો રહી શકે છે, એને અવતરણ થવું જ પડે. ત્યારે કોઈ કહેશે કે ભાઈ પ્રત્યક્ષ આપણા ઋષિ મુનિઓ બહુ ડાયા હતા, બહુ દીર્ઘ દ્રષ્ટિ કે ભાઈ આપણે જે ધ્યેય પામવું છે એ ધ્યેયનું કન્સેપ્શન તો આપણે બુદ્ધિમાં પ્રગટવું જોઈએ ને, કે આપણે કેવું ધ્યેય, કેવા આપણે જે થવું છે તે કેવું છે, તો એ કન્સેપ્શનમાં આપણી આપણી બુદ્ધિની સમજણમાં આવવા માટે ભગવાન શંકરનું એક ઉદાહરણ આપણા ઘરે પ્રતીક સિમ્બોલ મૂકો. કે તમે ભગવાન શંકરને જુઓ તો કામદેવને બારી નાખ્યા છે અને પાર્વતીજી સાથે રમત રમે છે, જાંગ ઉપર બેઠેલા છે પોતાના, જમણ સાતળ ઉપર બેઠેલા છે, પુત્રો પણ થયેલા છે, બે કોન્ટ્રાડિક્શન ને, તેનો મેળ થયો. અસુરોના સ્વામી, એના ભૂત પિશાચ ગણના સ્વામી મહાદેવ, તમે કોઈને પૂછી જોજો, અને દેવના પણ સ્વામી, દેવ કોન્ટ્રાડિક્શન નો જન્મમાં મેળ ખાય છે. વળી પોતે તો સ્મશાનમાં રહેવા વાળા, રાખ છોડવા વાળા, નિષ્કંચન, પણ એનો એક ગણ કુબેર તો અઢળક સ્વામી લક્ષ્મી નો, તો જેને કહી શકાય કે પાર ની કલ્પના મનાવે, એ બંને કોન્ટ્રાડિક્શન નો જેમાં મેળ ખાય છે. ત્યારે આ અનુભવની સ્થિતિ આપણા ઋષિ મુનિઓ મૂકી દીધી કે આવું જયારે થાય ત્યારે થાય, તેવી જ આ અવતરણને ઝીલી શકે. ડિસાઇડ ઓફ ધ ડિવાઇન. આજે ગંગાજી માથામાં ઉતરે છે એ તો પ્રતીક છે, સિમ્બોલ છે. આજે ડિસાઇન ઓફ ધ ડિવાઇન એ ક્યારે અવતરી શકે, આવી સ્થિતિ થાય ક્યારે, ક્યારે જ એને ઝીલી શકે, તાકાત વાળો એવો જ માણસ થાય ક્યારે, એ આપણને આપણા શાસ્ત્રકારોએ સમજાવી દીધું કે આવી સ્થિતિ થાય ક્યારે, એ અનુભવની સ્થિતિ. પણ આપણે કોઈ એને સ્વીકારી ન શકીએ, આપણી તાકાત નથી ભાઈ, આપણી માનસિક તાકાત નથી. આપણે એને એવો માણસ, આ તો શાસ્ત્રમાં લખેલું છે ને, આ બધું સમજાયું છે એટલે આપણને આવું લાગે છે ને, આપણે કહું છું પ્રત્યક્ષ એવો કોઈ માણસ હોય તો કે નહીં, ચાલો લુચ્ચો છે તો લબાડી છે, એમ જ કહીએ આપણે. આપણે એને સ્વીકારી ન શકીએ એવા માણસ ને, કારણ કે અસુર નો સ્વામી ને દેવ નો સ્વામી તો અસુર હોય એની સાથે તો, અને દેવાય હોય તો અસુર હોય તો આપણે ના પડતો ખાય, આપણે ના સ્વીકારીએ એને, હા ચાલો આ તો આવો છે, આ તો આને આવા બધા છે ને એની સાથે બધા, જો દેવ હોય તો વાંધો નહીં, તો આપણને સારું લાગે. પણ અસુર ને સાથે રમતો હોય ને એવું કરતો હોય તો આપણે તેને સ્વીકારાય એને. હવે ભગવાન શંકર ની પાસે એને નિષ્કામ થઈ ગયો છે માણસ, એની તો આપણને ખાતરી ના હોય, સીધ આપણને ખાતરી પડે એવા માણસ ની, ત્યાં નિષ્કામ થઈ ગયો છે એવો પણ એવા માણસ ની ખાતરી પડે છે. જગતમાં એને એવા પ્રસંગો બને છે, એવા પ્રસંગો આત્મહેરાને જીવનમાં પ્રગટે છે તેની પણ સાબિતી મળે છે. પણ જેને જાણવું હોય તેને મળે છે, નથી મળતું એમ નહીં. ત્યારે આપણા શાસ્ત્રકારોએ આપણે ગાડી પ્રત્યક્ષ બધું મૂક્યું કે જેથી આપણી બુદ્ધિ સ્વીકારી શકે કે આપણે આવા મહાદેવના જેવા થઈએ તો આપણામાં ડિઝાઇન ઓફ ધ ડિવાઇન ઉતરે, તે સિવાય નહીં. ત્યારે એ વિદ્યા આ એક પણ વિદ્યા છે. ત્યારે બીજી બધી વિદ્યાઓ શીખવાને માટે આપણે કોઈને કોઈ ગુરુ પાસે તો જવું જ પડે છે. બાળકોથી ભણ્યા, પહેલી ભણ્યા, ચોથી ભણ્યા, મેટ્રિક પાસ થયા, કોલેજમાં ગયા તો કોકની પાસે શીખીએ છે ને. વેપારમાં પણ એમ જ, કોકની પાસે શીખ્યા વિના તો કોઈ વિદ્યા આવડતી નથી આપણને. સુથારની વિદ્યા સુથાર પાસે જવું પડે, લુહારની વિદ્યા હોય તો લુહાર પાસે જવું પડે, હીરાની વિદ્યા શીખવી હોય તો જે શેઠ બેઠો હોય તેની પાસે શીખવી પડે, કંઈ પણ શીખવું હોય, રસોનું શીખવું હોય તો કોઈ બેન પાસે કે મા પાસે શીખવું પડે, કંઈ પણ કંઈ કશું શીખવું હોય તો એ શીખવા, એ જે શીખવાને શીખવાનું છે તેનો જે જાણકાર છે તેની પાસે આપણે રહીએ અને શીખીએ તો શીખાય. એટલે ગુરુની જરૂરિયાત તો એક એક ક્ષેત્રમાં છે. કોઈ ક્ષેત્રમાં ગુરુ વિના તો આપણાથી કંઈ કશું શીખાય એવું છે જ નહીં. પણ આની એક વિશેષતા છે આધ્યાત્મિક વિદ્યા શીખવાની માટે, કે જ્યાં સુધી તમે ગુરુમાં હળી ભળી મળીને એક ના થઈ જાઓ, ગળી ના જાઓ, ત્યાં સુધી આપણામાં રિસેપ્ટિવિટી, સંગ્રહક શક્તિ, ગ્રહણ કરી લેવાની શક્તિ કદી ના જન્મે. એવો પ્રેમ ભક્તિપૂર્વકનો એની સાથેનો આપણો એક થઈ જવાની શક્તિ આપણામાં જાગે, એ ભૂમિકા કેળવાય, ત્યારે એના મોજા આપણા હૃદય આપણું ભૂમિકા ઝીલી લે. એને અંગ્રેજીમાં રિસેપ્ટિવિટી કહે છે. એ રિસેપ્ટિવિટી જ્યાં સુધી પ્રગટ નહીં ત્યાં સુધી ભલે ને હજારો વર્ષ તમે રહ્યા કરો પણ કશો એનાથી પત્તો ના થાય તમારો. ટકવા તો ઘણો કાળ રહ્યો ને આવોને આવો રહ્યો. કારણ કે એવો ને એવો રહેવાનું કારણ છે કે એને રિસેપ્ટિવિટી પ્રગતિ નથી. પછી શું કરીએ, પેલાના મોજા એનામાં જાય નહીં, કદી જઈને અથડે ને પાછા જ પડે. ત્યારે આ રિસેપ્ટિવિટી ગુણ એટલે કે એના મોજા આપણા તરફ આવતા હોય એને પકડી લે, ઝીલી લે, આવકારી લે, એવી સ્થિતિ આપણે કરવી જોઈએ. એને માટે આ પ્રેમ ભક્તિ એની સાથે તદાકાર એક થઈ જવું, હળી ભળી મળીને કરીને એક થઈ જવું. અને એ પણ મેં કરેલું સાહેબ, ભયંકર અભય કહેવાનો મને હુકમ થયો હતો ગમે તે ટકાને. ભયંકરમાં ભયંકર જગા હોય હું રહેલો છું. ગમે તે મને હુકમ થયા, દરિયામાં ચાલી જવાનો હુકમ થયા તે મેં પાળેલા છે. અને હું એવી વાત નથી કરતો જેનો કોઈ સાક્ષી ના હોય, જેનો કોઈ સાક્ષી ન હોય એવી વાત કદી કરતો નથી. આજે બધા સાક્ષીઓ છે. તમે બીજા બધાની વાત વાંચો એ તો થઈ ગયેલી હોય, પણ આજે મારા જીવનના પ્રસંગોના સાક્ષીઓ હજી ઉભા છે. હું તો તમારા કુટુંબમાંનો એક છું, તમારું પરિજન છું. એટલે હું ખાસ વિષય આજે કહું છું કે ભાઈ તમે બધા મારા પર ભાવ રાખો. મારું બીજું કશું કામ નથી, પૈસા તમે આપો તો તે તો બહુ આનંદ છે મને. હું તો તમારું છોકરું છું એટલે તમે મને આપો, એમાં બહુ વિશેષતા મને લાગતી નથી. વિશેષતા તો બહાર વાળા મને આપે છે. આ જિંદગીમાં મને એટીકલ ને 50,000 આપનારો કોઈ મળેલ નથી. મારે ને તમારા જેટલો સંબંધ છે એટલો મારે કઈ રાવજીભાઈ સાથે સંબંધ નહીં. દર વર્ષે 15-17 હજાર તો ખરા જ એના. બીજા પણ એવા ભાઈઓ છે, નથી એમ નથી, તેથી એની વિશેષતા નથી આપતો. મને તો મારા કુટુંબ તરફથી મળે છે એની મને વિશેષતા લાગે છે. હું તમારા માનું એક છું એવું મને લાગ્યા કરેલું છે હંમેશા. એને મારું શરીર કવર લાંબુ ટકવાનું નથી. આ બધા દાખલા એટલા માટે આપ્યા કે સાચા છે. તમે ખાતરી કરી જુઓ, જેને જેમ ખાતરી કરવી હોય એ ખાતરી કરી શકે છે. અને તો પછી આ ભાવના જો ન લાગે તો મારું નસીબ. પણ મારે મારું દિલ એટલું છે કે આ શરીર પડે તે પહેલા તમારા બધાના દિલમાં આ ભગવાન પ્રત્યે એની ભાવનાનું બીજારોપણ થાય. એ મારે એ તો થાય તો મને મારું કર્તવ્ય થી મને મને એમ આનંદ થાય કે ના મારું કર્તવ્ય થયું. પણ ઘણે ઠેકાણે જુઓ સાહેબ, આ ઇતિહાસ આ પણ ઇતિહાસ છે કે ગમે તેટલા ભક્ત થયા હોય બહાર બધે પંકા બધે માને ભક્તિ આપે પોતાના કુટુંબમાં નહીં સાહેબ. ઘણે મારા મગજમાં માણસો બધા ના પાડેલી કર્યા તું તારા નડિયાદમાં ના કરતું તારા ગામમાં. બધું ગામમાં જ જવું સારું. આપણું ચારિત્ર શું હતું, કેમ વર્ત્યા હતા, કેમ નહીં, કોઈ લોકોને ચાર લોકોને જાણવું હતું જાણવાનું મળે ને ગામમાં સારું. 5,000 માઇલ દૂર બેઠા એ તો આપણે કોણ છે કેવા છે શી ખબર પડે. આજે નડિયાદમાં જઈને હું બેઠો છું ત્યાં સારી રીતે માન આદર થાય છે. એટલું નહીં પણ તમે જુઓ બધા ભક્તો લો તેમના જ્ઞાતિજનોએ હંમેશા તિરસ્કાર કર્યો, અવગણના કર્યો. મારે ત્યાં એવું કાંઈ નથી, હું તો મારા જ્ઞાતિવાળા વસંત પંચમી ઉજવવાના છે ભાઈ. મારા ગામમાં પણ આ વખતે રક્ષાદિન બહુ સારી રીતે ઉજવાયો. જે જોયું હોય જે આગળ હોય તે જાણ્યા, આ દિલીપભાઈ હતા એટલો સુંદર રીતે ઉજવ્યું એ લોકોએ. ત્યારે પણ એક એવો ઇતિહાસથી બનાવ છે. નરસિંહ મહેતા જુઓ, તુકારામ જુઓ, જ્ઞાનદેવ જુઓ, એ બધા થઈ ગયા. એમના સમાજે એમના કુટુંબે એમને ગણ્યા નથી. તો તમે તો મારા કુટુંબ છો, પણ તમે ગણો કે ના ગણો તમે તો મને ગણ્યા છે હું સમજુ છું. તમે મને મદદ કરી છે હું ભૂલી શકતો નથી. પણ મારું ઋણ તો ક્યારે અદા થશે કે તમારા બધાના દિલમાં આ ભાવનાનો બીજો રોપાશે. અને તો હું કંઈ છોડવાનું નથી. તો મારું શરીર એ કંઈ મારું જીવન અંત નથી. મારું શરીર પડી જશે એ કઈ જીવનનો અંત નથી. અને તો ઘણા વખત એ કહું છું કે હું ફરતી જન્મ લેવાનો છું અને તે સ્ત્રીનો લેવાનો છું એમ પણ કહું છું. એટલે તમારી સાથેનો મારો સંબંધ જે મેં કાયમ રાખ્યો છે એનાથી તમે મારે મારી પાસે આવવાના છો એની મને આજે અત્યારે પણ એટલી જ ખાતરી છે. પણ એ ખાતરી પેલા કાળની વાત થઈ જાય. મારું શરીર છૂટતા પહેલા બધાનામાં જો આટલું થોડુંક ભાવનાનું બીજ રોપાઈ જાય ને તો મને બહુ સંતોષ થાય. અને આ દાખલા મેં આપ્યા તેનો તમે વિચાર કરજો. તમે જઈને બધાને પૂછી શકો, ખાતરી કરી શકો છો. ભાઈ નંદાલે તો જોયું છે આ બધું. ત્યારે આવા જે માણસો છે આવા માણસોને કઈ વાંધો નહીં, એના તરફ લક્ષ ના રાખ્યું અને કરવા દો અને અટકાવશું નહીં કોઈ. આવા જે માણસો છે એનો પણ આપણા શાસ્ત્રકારો વિચાર કર્યો કે એની કેટેગરી પાડી, પ્રકાર પાડ્યા કે બાળવત, જળવત, પિશાચવત અને હંસવત. એ ચાર પ્રકારના પરમહંસ કયા? આનાથી પણ આગળની સ્થિતિ છે. પણ આ ચાર પ્રકાર તો એ લોકોએ બતાવી દીધા. ત્યારે બાર વાત હોય તોય આપણે એના ચાલો આ શું બધું આ માગે તે માગે આમાં મન થઈ જાય તેમાં આ તો ચાલો બહુ રાગવાળો છે એમ કહી દઈએ. આપણે બાર વર્ષ વર્ગે કોઈ સારું દેખે તો બાળકને લેવાનું મન થઈ જાય છે ને, તેવું પેલા ને જો કઈ મન થઈ જાય તો આપણે ખલાસ મનથી ઉતારી દો. આપણે જળવત બિલકુલ નિસ્તેજ પણ પડી રહે. ખાવાની કોઈ સ્પૃહા નહીં, પાણી પીવાની સ્પૃહા નહીં, કોઈ એને ખવડાવે તો ખાય, પાણી પીવડાવે તો. અમે એવી રીતે ચાર પાંચ છ દિવસ સુધી બિલકુલ ખાધા પીધા વિના પડી રહેલા જોયા છે. પછી કોઈક માણસ આવે એને પાણી પાય, ખવડાવે તો ખાય. મેં એને ભાઈ એમન ભાઈ અમને જોયેલા છે. ત્યારે ત્રીજા એક પ્રકાર કયા કે પિશાચ વર્ત, પિશાચ ના જેવા વર્તે. એને કેવી રીતે આપણે ઓળખો તમે કહો? જ્ઞાની પુરુષ છે આપણા શાસ્ત્રકારો એ આ ચાર કેટેગરી પાડી. પિશાચ જેવું પણ વર્તે તો પણ એક જ્ઞાની હોય. કારણ શું કે ભગવાન જે છે ચેતન છે તે સતમાય વર્તે અસતમાય વર્તે. અસતમાય ચેતન તો છે, કોઈ નાની પાડી શકે. ત્યારે પિશાચ જેવું પણ વર્તે તો પણ એ જ્ઞાની છે. પણ હોય કોક હા ભાઈ, કોક જ હોય પણ હોય છે ખરા એવા. અને હંસ વર્ત એટલે કે ડિસ્ક્રિમિનેશન, સુંદર રીતે હંસ જેમ પાણી ને દૂધ ભરેલું હોય તો નિરક્ષીર ન્યાય એ દૂધ એકલું લઈ લે. એવા આવા જે ચાર પ્રકારના પરમહંસો કયા ત્યારે આપણા લોકો બહુ અનુભવી હતા. એમને જોયું કે આવી રીતે પણ આવા લોકો વર્તે તે શાસ્ત્રમાં અને મોટા મોટા લોકોએ કબૂલ કરી વાત બધા રામકૃષ્ણે કહ્યું છે, શ્રી અરવિંદે લખેલું ચાર. પણ અહીં પ્રત્યક્ષ કોઈ હોય તો એને કોઈ સ્વીકાર નહીં. ગમે તેટલો તમારો સંબંધ હોય ને, એટલે મારા ગુરુ મહારાજે મને કહ્યું કે ભાઈ તું ચેતતો રહેજે, રાખો તારું શરીર ગ્રહસ્થા જમી છે, આ જ્યાં બેસતા ગમે તેમ કાઢતો નહીં, તારું કામ બગડી જશે. આ બધાની સાથે તારે રહેવાનું છે, ભરવાનું છે, એટલે આ બધા ચેન ચાળા તું કરતો નહીં. એટલે તો મારા ગુરુ મહારાજને શિખામણથી હું ચાલુ છું. અને કેટલાય ભાવો થાય છે પણ હું વ્યક્ત કરતો નથી, કોઈને જણાવવા દેતો નથી. પણ આને પ્રસંગો કયા છે બધા સાચી વાત છે. એ પ્રસંગો ઉપરથી તમે સમજો હો તો સારી વાત છે. અને આજનો દિવસ એવો છે કે મારે તમને ચોખ્ખે ચોખ્ખું સાચું કહેવું જોઈએ. એટલે મેં તમારા ઘરે આ બધી વાત મૂકી છે. કેટલા વાગ્યા ભાઈ? ત્યારે બીજું તો મારે વિશેષ કહેવાનું છે, તમારા દિલમાં મારું સ્થાન રાખજો. અને તમારું એક છોકરું છું આ પેઢીનું, અને પેઢીનું છોકરું છું માત્ર એક કલ્પનાની દ્રષ્ટિએ નથી કહેતો, હકીકતની દ્રષ્ટિએ કહું છું. એ હકીકત થી તમારાથી સમજાય તો સમજો. અને એક દાખલો તમને આપી દઉં, ચંદ્રક જાણે છે, મામા જાણે છે, ફરીથી વધારે પડતો. એક વખતે મારા મનમાં એમ જાગ્યું કે આ પેઢી અમારો સારો લેતો આવું વાત તદ્દન બનેલી 100% સાચી વાત છે. તમારાથી સ્વીકારાય કે ના સ્વીકારાય તેની મને પરવા નથી, કે તમારાથી લેવાય એટલે લો એમ પણ કહેલું મેં. પારો એ કારણ હતો, હું વેપારી નહીં એટલે મારા વિશ્વાસ ના બેસે હું સમજી શકું, પણ મેં કહેલું એ વાત સાચી હતી. અને લેવા એટલે લેવા એમ પણ મેં કહેલું, રાહ જોવાનું કહેલું, પછી આપણે નફો થયો છે, ફાયદો થયો તો એ વાત સાચી. પછી મેં કોઈ દિવસ મારા મનમાં એવું ઊંધું નથી કરવાનું. પણ બીજી રીતે મેં આ પેઢીના કામકાજમાં મેં રસ લીધેલો છે, પાકો રસ લીધેલો છે, મારા મનથી કાતરીની વાત છે. એટલે હું કહું છું કે આ પેઢીનું છોકરું એમને નથી કહેતો, માત્ર કલ્પનાની દ્રષ્ટિએ કહેતો નથી. તદ્દન સાચે સાચી રીતે સ્વીકારાય કે ના સ્વીકારાય તે માટે હું તદ્દન નિષ્પૃહ છું. અત્યાર સુધી નિષ્પૃહ જ રહ્યો છું, પણ શું કરો. અને આ મારું શરીર જાદુ ટકવાનું છે એ વાત પણ મને ખાતરી છે. કારણ કે 79 થયા ભલે 80 થાય માનો કે, પણ આખી જિંદગીમાં આખા કાળની ગંદકીમાં 10,000 વર્ષ થાય. એટલા ગાળામાં આપણે બધા પ્રેમથી હળીએ ભળીએ મળીએ, અને આ એક ભાવનાનું મારે બીજું કઈ જોતું, એક ભાવનાનું બીજ રોપાય, સદભાવનાનું એક બીજ રોપાય, ભગવાન પરત્વેની એક ભક્તિનું બીજ રોપાય, એ જ મારું કર્તવ્ય છે. હરિઓમ સત્સંગ.